તારીખ 1/12/1997 શ્રી સમયસાર ગાથા 5 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 259 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે
શ્રી સમયસાર પરમાગમ જીવ અધિકારની 5મી ગાથા છે આ ગાથામાં આચાર્યશ્રીએ પોતાના નિજ વૈભવથી આત્મ સ્વરૂપ બતાવવાની પ્રતિજ્ઞા કરી છે, નિશ્ચય કર્યો છે કે આત્માનું જે એકત્વ વિભક્ત સ્વરૂપ છે, સ્વરૂપથી એકત્વ અને પરભાવ અને પરદ્રવ્યથી જુદું, વિભક્ત એટલે જુદું, એવું જે સ્વરૂપ છે એ હું મારા નિજ વૈભવથી બતાવીશ. અહીંયા આચાર્યશ્રી પાસે કયો વૈભવ છે કે આત્માનો વૈભવ છે. આત્માની શક્તિ એ આત્માની સંપત્તિ છે અને એ સંપત્તિને આત્માનો વૈભવ કહેવામાં આવે છે. એ શક્તિ જેણે પ્રગટ કરી છે, એટલે સાદી ભાષામાં કહીએ તો મારી અધ્યાત્મ દશા પ્રગટ થઈ છે, એના આધારે હું આત્માનું સ્વરૂપ કહીશ. શું કહેવા માંગે છે? મારી જે અધ્યાત્મ દશા છે એ જ મારી મૂડી છે, એ મારી સંપત્તિ છે અને એના આધારે હું આત્મ સ્વરૂપને બતાવીશ. તો મારો આત્મવૈભવ, મારી અધ્યાત્મ દશા કેવી રીતે પ્રગટ થઈ એની વાત કરે છે અને એ કેવા પ્રકારનો છે આત્મવૈભવ, કેવો છે મારા આત્માનો નિજ વૈભવ, એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને શ્યાતપદની મુદ્રાવાળો જે શબ્દ બ્રહ્મ એટલે અરિહંતના પરમાગમ, તેની ઉપાસનાથી જેનો જન્મ છે. શું કહ્યું? કે મેં ભગવાનની વાણીની ઉપાસના કરી છે. અરિહંત ભગવાનની વાણી છે એ પરમ આગમ છે અને એ પરમ આગમની મેં ઉપાસના કરી છે, એનાથી મને મારો વૈભવ પ્રગટ્યો છે. એટલે ભગવાનની વાણી મારો આત્મવૈભવ પ્રગટવામાં નિમિત્ત છે એમ કે છે. પહેલું વિશેષણ તો ભગવાનની વાણી માટે વાપર્યું છે. હા, એ લેવું છે. ઉપાસના એટલે શું અને વાંચવું એટલે શું, બે જુદું પાડશું આપણે. કે ભગવાનની વાણી છે એ શબ્દ બ્રહ્મ છે, જે અરિહંતનો પરમાગમ છે એને શબ્દ બ્રહ્મ કહે છે. શબ્દ બ્રહ્મ એટલા માટે કહે છે કે આત્મા જે ચૈતન્ય બ્રહ્મ છે એનો પ્રકાશ એ કરે છે. એ શબ્દો શેનો પ્રકાશ કરે છે? ચૈતન્ય બ્રહ્મ જે આત્મા એને એ પ્રકાશિત કરે છે, માટે એ શબ્દોને પણ શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. આમ બ્રહ્મનો અર્થ ત્રિકાળ ટકવું એવો થાય. બ્રહ્મનો અર્થ થાય છે ત્રિકાળ રહેવો. તો ભગવાનની વાણી પણ ત્રિકાળ રહેવા વાળી છે. આ વિશ્વમાં ભગવાનની વાણીનો કોઈ દિવસ અભાવ નહીં થાય. અહીંયા ભલે છઠવારો આવે અને ધર્મનો લોપ થાય, પણ વિશ્વમાં એવું નથી. એટલે કે મહાવિદ્યા આદિમાં તો એ વાણી નિરંતર પ્રવાહિત રહે છે, કેમ કે ત્યાં તો તીર્થંકર પણ હંમેશા હોય છે. 20 તીર્થંકર હંમેશા રહે છે, વધીને 160 તીર્થંકર ત્યાં થાય છે મહાવિદ્ય ક્ષેત્રમાં એક સાથે. ભરત ક્ષેત્રમાં 24 તીર્થંકર થાય એક આરાની અંદર, એમાં ચોથા આરામાં જ થાય, પાછા ત્રીજાથી પહેલા બીજા ત્રીજામાં ન થાય અને પાંચમા છઠ્ઠામાં ન થાય. ચોથો આરો સૌથી મોટો છે, એ કોડાકોડી સાગરનો, એમાં 24 તીર્થંકરો ઉત્પન્ન થાય, એ પણ ક્રમે વારા ફરતી થાય. એ તીર્થંકરના નિર્માણ થાય પછી કેટલાક સમયનો ગેપ પડી જાય, ધર્મનું લેવલ ડાઉન થઈ જાય, પછી પાછા બીજા તીર્થંકરનો ઉદય થાય, અથવા ધર્મનો ઉદ્યોગ કરે, એમનો નિર્માણ થયા પછી પાછું લેવલ ડાઉન થાય, પછી ત્રીજા તીર્થંકરની ઉત્પત્તિ થાય. ભરત ક્ષેત્રમાં એવો પ્રકાશ તો કે છે કે આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર છે. શબ્દ બ્રહ્મ એવો જે ભગવાનનો ઉદ્દેશ છે, આ લોકની બધી જ વસ્તુઓનો પ્રકાશ કરે છે. કેમ કે એમને બધી વસ્તુઓનું જ્ઞાન થઈ ગયું છે, આખા વિશ્વનું જ્ઞાન થઈ ગયું હોવાથી, લોકાલોકનું જ્ઞાન થયું હોવાથી એ ક્યાં ક્યાં શું છે એ બધું પ્રકાશ છે એમની વાણી. અને સ્યાદ પદની મુદ્રા વાળો છે એટલે એને સ્યાદ વાદ કહે છે. વાદ એટલે કથન. સ્યાદનો અર્થ એમ છે કે જે કાંઈ કહ્યું છે એની કોઈ મર્યાદા છે. કથનચિત કોઈ અપેક્ષા એ સ્યાદ સંસ્કૃત શબ્દ છે. સ્યાદનો અર્થ એવો થાય છે. હવે એમ કેમ કહ્યું કે દરેક પદાર્થને અનંત ગુણધર્મો છે, જીવને પણ અનંત ગુણધર્મો છે, એવી રીતે પરમાણુને પણ અનંત ગુણધર્મો છે, છય દ્રવ્યોને અનંત ગુણધર્મો છે. ત્યારે કોઈ પણ વાત કહે ત્યારે એક સાથે અનંત પદાર્થોને કહેવાનું શબ્દોમાં જ સામર્થ્ય નથી. શબ્દો ક્રમે કરીને કોઈ પણ વસ્તુના વિષયમાં વાત કરે છે, કહે છે, ત્યારે એ જે વાત કરે છે એ અમુક ધર્મને પ્રકાશે છે, બાકીના ધર્મો અપ્રગટ રહે છે. બીજું વસ્તુ વિચિત્ર પણ છે જરા. જે દ્રવ્યો છ દ્રવ્યો છે એમાં વિચિત્રતા એવી છે કે પરસ્પર વિરોધી ધર્મો છે અને એક પદાર્થમાં એ સાથે રહે છે. એટલે એક ધર્મનું વર્ણન કરે ત્યારે એના વિરોધી ધર્મનું વર્ણન તો આવે નહીં. જેમ કે નિત્ય અને અનિત્ય, દ્રવ્ય છે દ્રવ્યો નિત્ય છે, પર્યાય બધા અનિત્ય છે. તો પર્યાયની વાત ચાલતી હોય ત્યારે નિત્યતાની વાત કથનમાં ન આવે, ને કથનમાં નિત્યતા કહે ત્યારે અનિત્યતાની વાત ન આવે, મારા પ્રતિ આવે. એટલે નિત્યતાની વાત પણ સ્યાદ છે અને અનિત્યતાની વાત પણ સ્યાદ છે. તેવી જ રીતે એકપણું ને અનેકપણું એ પણ પદાર્થના ધર્મ છે. વસ્તુ એક છે એના ગુણધર્મો અનેક છે, એટલે અનેકતા પણ છે ને એકતા પણ છે. સ્વથી અસ્થિ છે ને પરથી નાસ્તિ છે, અસ્થિ નાસ્તિ વિરુદ્ધ છે. એવા ઘણા ધર્મો પરસ્પર વિરુદ્ધ છે અને એવા વિરુદ્ધ ધર્મોને ધારણ કરનારી વિરુદ્ધ ધર્મત્વ શક્તિ પણ આત્મામાં છે. એવું ઘણું ઘણું એની અંદર છે. અને એ બધી વાત કહેનારો ભગવાનનો જે ઉપદેશ એને સ્યાદ પદથી બતાવ્યો છે. સ્યાદ પદની મુદ્રા વાળો છે એટલે ટ્રેડમાર્ક એનો સ્યાદ પદ છે. એ વાત ઉપર વજન એટલા માટે આપ્યું છે કે અન્ય ધર્મમાં જૈન ધર્મના ઉપદેશ સિવાય અન્ય ધર્મમાં આટલી વ્યવસ્થિત કથન પદ્ધતિ નથી. સૌથી વધારે તત્વજ્ઞાન વેદાંતમાં છે, જૈન પછી પહેલો નંબર આવે વેદાંતનો, જૈન પછી, પછી બૌદ્ધ અને બીજા સંપ્રદાયોનો આવે છે. વેદાંતનો થોડો પરિચય થયેલો એટલે એમ કહી શકાય કે જૈન દર્શનના સાહિત્યમાં કહેવાની જે પદ્ધતિ અને વ્યવસ્થા છે એટલી સુવ્યવસ્થિત પદ્ધતિ કોઈ પણ ધર્મના શાસ્ત્રોમાં નથી, કોઈ પણ ધર્મ વેદાંતમાં. કેમ કે ત્યાં પણ પરસ્પર વિરુદ્ધ વાતો કરે છે, એમાં કોઈ વ્યવસ્થિત વાત નથી. ત્યારે અહીં તો પેલા કહી દીધું કે અમે જે કહીએ છીએ એ સાત પદ રાખીને કહીએ છીએ, એટલે અપેક્ષા છે, એ અપેક્ષા તમે સમજો તો જ સમજાશે, અપેક્ષા નહીં સમજો તો નહીં સમજાય. વસ્તુનું સ્વરૂપ વિચિત્ર છે, એને દર્શાવવું એ સહેલું નથી, તો એને દર્શાવવા માટે જૈન દર્શનની અંદર એક વ્યવસ્થા નક્કી થયેલી છે. કહેવા માટેની પણ એક સુવ્યવસ્થા છે, અને એ વ્યવસ્થા અનુસાર બધા જ્ઞાનીઓ અને આચાર્યો વસ્તુનું સ્વરૂપ દર્શાવે છે. એટલે જીનવાણીને સ્યાદવાદ પણ કહેવામાં આવે છે. એ વાત બૌદ્ધિક સ્તરથી સમજવાની બને છે, તો પણ સારા સારા બુદ્ધિવાળાઓ એમાં ગોથું ખાય છે. એનો એક બહુ મોટો દ્રષ્ટાંત બન્યો છે, ઇતિહાસની અંદર પ્રસંગ બન્યો છે. વેદાંતના જે પ્રખર વિદ્વાનો થયા એમાં આદ્ય શંકરાચાર્યનું નામ બહુ મોટું છે. અત્યારે જે બધા શંકરાચાર્યો છે એની ગાદી ઉપર આવેલી વ્યક્તિઓ છે, પછી એનું નામ શંકરાચાર્ય આપી દઈએ. મૂળ જે હતા એ તો એનું નામ જ શંકર હતું, અને મોટા આચાર્ય હતા સંપ્રદાયના, એટલે શંકરાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. પછી એમની ગાદી ઉપર જેને બેસાડવામાં આવે એ બધાને શંકરાચાર્ય કહેવામાં આવે છે. આપણે જેમ ચારુકીર્તિ કહીએ છીએ એવી રીતે દક્ષિણમાં અટારકમાં. એ આદ્ય શંકરાચાર્ય છે, પહેલા શંકરાચાર્ય જે છે એ બહુ જ બુદ્ધિશાળી અતિશય વિદ્વાન માણસ હતા, વેદાંતના ખા હતા એમ કહી શકતા. એસાના ઉપરથી એમણે જે ટીકાઓ લખી છે વેદાંત ઉપર એનું નામ શાંકર ભાષ્ય કહેવાય છે. આપણે ટીકા કહીએ છીએ, એ લોકો ભાષ્ય શબ્દ વાપરે છે એમની શાસ્ત્ર ભાષામાં. શાંકર ભાષ્ય તરીકે પ્રસિદ્ધ છે. સંસ્કૃતના મોટા આવડા આવડા વોલ્યુમ છે સંસ્કૃત ભાષામાં લખાયેલા, અને એક શબ્દ ઉપર કેટલા પાના લખે, કેટલા વાક્યો નહીં કેટલા પાના લખે. મને તો સામાન્ય પરિચય થયેલો કે બ્રહ્મ એટલે આત્મા, ત્યાં પણ આત્માનો વિષય ચાલ્યો છે. તો કે આત્મા જેને જાણવો હોય એને આત્માની જિજ્ઞાસા હોવી જોઈએ તો જ આત્મા જણાય, એવું ત્યાં પણ ચાલ્યું છે. એ ઉપદેશ એ પ્રકારે ત્યાં પણ ચાલ્યો છે. તો પહેલું વચન એમણે જે વેદાંતનું છે એની અંદર સંસ્કૃતમાં એમ લખ્યું છે કે અથાસો બ્રહ્મ જિજ્ઞાસા, સૌથી પહેલા બ્રહ્મની આત્માની જિજ્ઞાસા હોવી જોઈએ. અથો એટલે પહેલા, એ અથો શબ્દ ઉપર એમણે આખા પાનાના પાના લખ્યા છે સંસ્કૃતમાં, એક શબ્દ ઉપર જિજ્ઞાસા ઉપર પાનાના પાના લખ્યા છે, અને બ્રહ્મ ઉપર તો આખા શાસ્ત્રો લખ્યા છે. બ્રહ્મ એટલે આત્મા, એટલા બધા વિદ્વાન એમણે જૈન શાસ્ત્રો વાંચ્યા. કેમ કે હિન્દુસ્તાનમાં જૈન સંપ્રદાય પણ સારી રીતે પાંગરેલો એ જમાનામાં, એમણે વાંચ્યા શાસ્ત્રો. એટલી બધી બુદ્ધિ હતી વાત બેઠીની. એમણે એમ કહ્યું કે શાદવાદ હૈ સો સંશયવાદ હૈ. શાદવાદ નું નામ એમણે શું પડ્યું, શાદવાદ હૈ સો સંશયવાદ હૈ. વસ્તુ સ્વરૂપ કા કોઈ ઠિકાણા હી નહીં હૈ, વો નિત્ય ભી કહેતા હૈ અનિત્ય ભી કહેતા હૈ, વસ્તુ કો એક ભી કહેતા હૈ વસ્તુ કો અનેક ભી કહેતા હૈ. એક અનેક કેસે હો સકતી હૈ, ઓર અનેક હો તો એક કેસે હો સકતા હૈ, પરસ્પર વિરુદ્ધ હૈ. તો એ તો સંશય મેં ડાલતે હૈ લોકો કો, પઢને વાલે કો સંશય પેદા હોતા હૈ, એ તો સંશયવાદ હો ગયા, સાધવાદ નહીં હૈ. આવું એને ઓપિનિયન આપ્યો, જૈન શાસ્ત્રો વાંચ્યા પછી આવો ઓપિનિયન આપ્યો. એટલો બુદ્ધિશાળી માણસ, હું બેઠો. ત્યારે આપણને શું થાય કે બુદ્ધિમાં આવી વાત ન બેસે એવું કેમ બનતું હશે? તો કે ખરેખર જો તત્વ ખરેખર સમજવું હોય, જીનો ભગવાને કહેલું જે તત્વ છે એ જો ખરેખર સમજવું હોય તો કોરી પાટી થઈને બેસવું જોઈએ, કેવી ક્લીન સ્લેટ, એટલે કે વિધાઉટ પ્રેજ્યુડાઇસ, કોઈ પણ જાતનો પૂર્વગ્રહ રાખ્યા વિના મારા આત્મકલ્યાણ માટે આ એક અભિપ્રાય રાખીને, બાકી બધા અભિપ્રાયથી મુક્ત થઈને મારા આત્મકલ્યાણ માટે ભગવાન મને શું અહીંયા ઉપદેશ આપે છે, જો એ રીતે સમજવાનો પ્રયત્ન કરે તો બહુ સરળતાથી બધું સમજાય એવું છે. ન સમજાય એવું ભગવાનની વાણીમાં કાંઈ છે જ નહીં, પણ સારા સારા બુદ્ધિમાનોને નથી સમજાતો એનું કારણ પૂર્વગ્રહ હોય છે. કેમ કે એમણે આત્માની જે કલ્પના કરી છે, એમને આત્માને એક કલ્પો છે વેદાંતની અંદર, હું એક છું સારા વિશ્વમાં, હું સર્વવ્યાપક, હું એક જ છું પરમ બ્રહ્મ, બધે વ્યાપેલું છે, મારું તારું જે કરે છે એ બધા ભૂલેલા છે, કેમ કે એક છે એમાં મારું છું ને તારું છું, અને એમાંથી રાગ વિષ્ણુ ઉત્પત્તિ થાય છે, બધા વિભાવો એમાંથી ઉત્પન્ન થાય છે. જો એક માનો તો કઈ તમને વાંધો આવશે નહીં, જાઓ. હવે જૈન દર્શનની અપેક્ષા એ તો આ વિશ્વની અંદર અનંત આત્માઓ છે. કેટલા અનંત આત્માઓ છે? કે નહીં, એક જ આત્મા છે, બે આત્મા જ નથી, એક પરમ્પરા. હવે કોન્સેપ્ટ બી એનો એ પકડેલો હોય એને સમજાય નહીં એમ થાય છે, નહીં સમજવાનું કારણ એ છે. અહીંયા આચાર્ય શ્રી કહે છે કે મારી જે અધ્યાત્મ દશા છે એ પ્રગટ થવામાં લોકની સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનારો સ્યાદ પદની મુદ્રા વાળો જે શબ્દ બ્રહ્મ અરિહંતનો પરમાગમ છે તેની ઉપાસનાથી જેનો જન્મ છે. મેં એની ઉપાસના કરી છે, વાંચી ગયો છું એમ નથી કહેતા, વાંચવું અને ઉપાસનામાં ફરક શું, આ વસ્તુ આપણે સ્પષ્ટ સમજવી જોઈએ. વાંચી જાય છે જે ખાલી વાંચી જાય છે, એટલે કે ઉપાસના કર્યા વિના વાંચી જાય છે, એને સમજણ થાય છે, સમજે છે કે આમ કહેવા માંગે છે, પણ એ સમજણ માત્ર થવાથી પોતાનું ઉપાસના એટલે આરાધનાનું કામ થતું નથી. ઉપાસના છે, આરાધના છે, સાધના છે, એ એકાર્થવાચક છે. આમ તો ઉપવાસનો શબ્દનો અર્થ જ નજીક બેસવું, વાસ એટલે વસવું, ઉપ એટલે સમીપમાં, સમીપ વસવું તે ઉપાસના, આસન, આસન, આસ એટલે આસન, ઉપવાસ નહીં પણ ઉપાસ, ઉપ ઉપાસના, ઉપાસ, આસ એટલે બેસવું, આસન ગ્રહણ કરવું, સમીપમાં આસન ગ્રહણ કરવું, એ શબ્દાર્થ છે. પણ ખરેખર જે સમજ્યા એનું આરાધન કરવું, એનું અમલીકરણ કરવું, એનો પ્રયોગ કરવો, સમજણનો સદુપયોગ કરવો, એનું નામ ઉપાસના છે. એટલે હું ખાલી વાંચી નથી ગયો, ભગવાને ઉપદેશ આપ્યો એ પ્રમાણે મેં અંગીકાર કરી અને એનું આરાધન કર્યું છે, એનું નામ શબ્દ બ્રહ્મની ઉપાસના છે. અથવા એ સતશ્રુત છે, શું આપણે ટ્રસ્ટનું નામ રાખ્યું છે ને, સતશ્રુત પ્રભાવના ટ્રસ્ટ. સતશ્રુત એટલે ભગવાનની વાણી છે, એમાં સત આવ્યું છે, એ જ્ઞાનને સતશ્રુત કહેવામાં આવે છે. શ્રુત એટલે જ્ઞાન. તો એ સતશ્રુતને મેં ઉપાસના કરી છે, વાંચીને એ પ્રમાણે મેં અંગીકાર કર્યો છે, એનો સદુપયોગ કર્યો છે, એનું આરાધન કર્યું છે, અને એ ઉપદેશથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય એ સિદ્ધિ પણ મેં પ્રાપ્ત કરી છે, મારી અધ્યાત્મ દશા પ્રગટ કરી છે એટલે મને સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે, એ મારી સિદ્ધિ છે. તેની ઉપાસનાથી જેનો જન્મ છે, શ્યાતનો અહીંયા અર્થ કર્યો છે કાઉન્સ બ્રેકેટ આપીને, કે શ્યાતનો અર્થ કથંચિત છે એટલે કે કોઈ પ્રકારથી કહેવું, કોઈ અપેક્ષાથી કહેવું. પરમાગમને શબ્દ ભ્રમ કયા તેનું કારણ કે અરહંતના પરમાગમમાં સામાન્ય ધર્મો એટલે વચનગોચર સર્વધર્મોના નામ આવે છે. જે વચનગોચર છે એના નામે નથી તો પછી એ તો કાંઈ ભાષામાં આવે નહીં, એવા પણ અનંતા છે. જે જ્ઞાનમાં આવે છે પણ વચનમાં નથી આવતા. અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું અનુમાન કરાવવામાં આવે છે. એ વાણી એમ કે છે કે જે શબ્દો ગોચર છે એ તો થયા, પણ જે શબ્દ ગોચર નથી એવા પણ અનંતા છે એમ કહીને એનું અનુમાન કરાવ્યું છે. એ રીતે સર્વ વસ્તુઓના પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને તેથી તેમને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે. કેમ કે એમનું પરમ બ્રહ્મ સર્વવ્યાપી છે, આ બધા વસ્તુઓને કહી છે માટે સર્વવ્યાપી છે, એમનું જ્ઞાન બધે વ્યાપ્યું છે એમ કહ્યું. એક તો પોતાની અધ્યાત્મ દશાનું ઉત્પન્ન થવાનું પોતે કારણ અને વિધિ બતાવી કે ભગવાનના પરમાગમની ઉપાસના મેં કરી તેથી મારી અધ્યાત્મ દશા પ્રગટી. વળી કેવો છે તે નિજ વૈભવ એમ કે છે કે સમસ્ત જે વિપક્ષ એટલે અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલા સર્વથા એકાંત રૂપ જે નય પક્ષ, તેમના નિરાકરણમાં સમર્થ જે અતિ નિષ્ઠુસ નિર્બાધ યુક્તિ, તેના આલંબનથી જેનો જન્મ છે. હવે શું કહે છે કે જૈન દર્શન આત્માનું સ્વરૂપ બતાવે છે, એથી ફેરફાર વાળું બીજા સંપ્રદાયો પણ બીજા ધર્મો પણ આત્માનું સ્વરૂપ બતાવે છે. શું એ વિપક્ષ અન્યવાદીઓ છે, તેમણે ગ્રહણ કર્યો છે આત્માને કે આત્મા આવો છે, આત્મા આવો છે, પણ એ એકાંત છે. જૈન દર્શન એને શું કહે છે, એકાંત છે. તેનું નિરાકરણ કરવામાં સમર્થ છે કોણ, મારો આત્મ વૈભવ, મારું જે જ્ઞાન વૈભવ છે એ બધા અન્યવાદીઓનો કથનનું નિરાકરણ કરવામાં સમર્થ છે. જો આચાર્યને પોતાના સમજણ ઉપર કેટલો આત્મવિશ્વાસ છે અને તે કેવી રીતે સમર્થ છે કે અતિ નિષ્ઠુસ નિર્બાધ યુક્તિ, તેના આલંબનથી જેનો જન્મ છે. નિષ્ઠુસ એટલે કૂચા કાઢીને અર્ક કાઢ્યો હોય એને નિષ્ઠુસ કહે છે. સાર, બધી વાતનો સાર કાઢીને નિર્બાધ યુક્તિ, હું જે કહીશ એ યુક્તિપૂર્વક કહીશ. યુક્તિ એટલે શું, કોઈ વાતને અનુભવપૂર્વક બતાવી એને યુક્તિ કહે છે. કે જેમાં કોઈ દલીલ કામ નહીં આવે, અકાટ્ય વાત હશે મારી, એવું મારા જ્ઞાનમાં સામર્થ છે, સામે ગમે તે આવે, અતિ નિષ્ઠુષ નિર્બાધી યુક્તિથી હું કહી શકીશ, એનું નિરાકરણ કરી શકીશ. યુક્તિનો દ્રષ્ટાંત આપો એક, કે સંસારના સુખોને સુખ નથી એમ કહેવાની યુક્તિથી સાબિતી શું, યુક્તિપૂર્વક કેમ કહેવાય એને? કેમ કે બધાને તો સુખ લાગે છે, આખી દુનિયાને સંસારના પદાર્થોમાં સુખ લાગે છે અને તેથી આખી દુનિયાની પાછળ દોડે પણ છે. હવે જ્ઞાનીઓ એક જુદા પડે છે દુનિયાથી કે નહીં નહીં નહીં, તમારી દોડ ખોટી છે. સુખ નથી. તો કે તમે કેવી રીતે સુખ કયો છો? તો કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. થયો તારો અનુભવ તને બતાવો. અમારા સુખ નો અનુભવ થઈ તો તું નહીં સમજી શકે, કેમ કે તો અતિન્દ્રિય સુખ છે, એ તારી સમજમાં નહીં આવે. આત્માનું સુખ તારી સમજમાં નહીં આવે. પણ તું જેને સુખ કહે છે ને, એ સુખ નથી, એને તારો અનુભવથી તને સાબિત કરી દઉં કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હા, એ જે તને સુખ લેતા 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 દુઃખ થઈ ગયું, માટે એ સાબિત થાય છે કે સુખ નહોતું પણ દુઃખ હતું, એવું તારા અનુભવની યુક્તિથી તને બતાવ્યું. યુક્તિથી પકડાવી દીધું તને, એમ કે તને સમજાવ્યું એમ ન કીધું, યુક્તિથી પકડાયું. એવી રીતે અનુભવની કેટલીક વાતો યુક્તિપૂર્વક કહેવું, એવી પણ એક પદ્ધતિ છે આપણે ત્યાં. એવી રીતે યુક્તિના આલંબનથી મારા જ્ઞાનનો જન્મ થયેલો છે. તે નિર્બાધ આવું ઘણું મારા જ્ઞાનની અંદર છે. વળી તે કેવો છે મારો નિજ વૈભવ, કે નિર્મળ વિજ્ઞાન ઘન જે આત્મા, તેમાં અંતરનિમગ્ન પરમ ગુરુ સર્વજ્ઞ દેવ અને અપર ગુરુ ગણધરાદિક, ત્યાંથી માંડીને અમારા ગુરુ પર્યંત તેમના પ્રસાદ રૂપે અપાયેલ જે શુદ્ધાત્મ તત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, તેનાથી જન્મ થયો છે. શું કહે છે વાત? તો એમ ટૂંકામાં એટલી જ કહેવી છે કે મારા ગુરુની કૃપા થઈ મારા ઉપર અને એમના ઉપદેશથી અમારું જ્ઞાનનો જન્મ થયો છે, મારી અધ્યાત્મ દશાનો જન્મ થયો છે. પણ મારા ગુરુ પાસે એ જ્ઞાન ક્યાંથી આવ્યું? તો એના માટે લાંબુ લાંબુ વિશેષણ વાપર્યું. ફરીથી જુઓ કે સર્વજ્ઞ દેવ કેવા હતા? એ પરમ ગુરુ હતા. પરમ ગુરુ સર્વજ્ઞ દેવ છે. પછી જે છદમસ્ત ગુરુઓ હોય, ગણધર માંડીને બીજા આચાર્યો, એ બધા અપર ગુરુ કહેવાય છે, ઓલા પરમ ગુરુ કહેવાય છે. તો એ પરમ ગુરુ કેવા છે? કે નિર્મળ વિજ્ઞાન ઘન જે આત્મા, તેમાં અંતર નિમગ્ન છે. પરમ ગુરુ સર્વજ્ઞ વિતરાગ દેવ પોતાના નિર્મળ વિજ્ઞાન ઘન આત્મામાં ડૂબી ગયેલા છે. અંતર નિમગ્ન એટલે ડૂબી ગયેલા છે. એવા જે સર્વજ્ઞ પરમાત્મા, એ પરમ ગુરુ છે. અને બીજા અપર ગુરુ એટલે ગણધર આદિથી માંડીને આચાર્યો, ત્યાંથી એ ઉપદેશની પરંપરા ચાલી. ભગવાનનો ઉપદેશ ગણધરે ઝીલ્યો, ગણધરનો ઉપદેશ બીજા આચાર્યોએ ઝીલ્યો, આચાર્યોનો ઉપદેશ બીજા આચાર્યોએ, બીજા મુનિઓએ, જ્ઞાનીઓએ, એમ ઝીલતા આવ્યા બધા. ક્યાં સુધી વાત આવી? અમારા ગુરુ પર્યંત વાત આવી. એટલે અમે જે ઉપદેશ પકડ્યો છે એનો છેડો, એની લિંક સર્વજ્ઞ ભગવાન વિતરાગના ઉપદેશ સાથે છે. ત્યાંથી જે પરંપરા ચાલી આવી એ અમારા ગુરુ પર્યંત આવી, અને એમની પ્રસાદ એટલે એમની કૃપા, એમનો પ્રસાદ એટલે એમની મહેરબાની. એમણે કૃપા કરીને, અમારા ઉપર કૃપા કરીને આપ્યો, અનુગ્રહપૂર્વક આપ્યો. અનુગ્રહનો અર્થ પણ કૃપા થાય છે. શુદ્ધ આત્મતત્વનો જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ અમે ઝીલ્યો, શુદ્ધાત્માનો અમે અનુભવ કર્યો, અમારા સ્વરૂપનો, અમારા પરમ તત્વનો, પરમાત્મા તત્વનો અનુભવ કર્યો, અને એ ઉપદેશ સાથે ટેલી કરી દીધો. બરાબર છે. આવી રીતે અમારી આત્મદશા પ્રગટ થઈ છે. તો અમારી આત્મદશાનો સંબંધ સર્વજ્ઞ તીર્થંકર વિતરાગ દેવ સાથે છે. વળી તે કેવો છે? હવે પોતાની વાત કરે છે. અહીં સુધી બધા નિમિત્તોની વાત કરે, હવે પોતાની વાત કરે છે. નિરંતર ઝરતો આત્મા જે પર્વત છે, એમાંથી ઝરણું જેમ ઝરે, એમ નિરંતર જરતો જરતો એટલે આસ્વાદમાં આવતો, અનુભવમાં આવતો. સુંદર કેવો છે? સુંદર. જે આનંદની છાપ વાળું પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ, સ્વસંવેદન સુંદર અને આનંદની છાપ વાળું સ્વસંવેદન અમને અમારા જ્ઞાનનું વેદન વર્તે છે, એ પ્રચુરપણે વર્તે છે. પ્રચુર એટલે અતિશયપણે વર્તે છે. શું? અને એની અંદર આનંદના ફુવારા સુરાયમાન થયેલા છે, એવી અમારું સ્વસંવેદનની દશા છે. તેનાથી અમારો આત્મવૈભવ શોભે છે, સુંદર છે, જન્મેલો છે એવી રીતે. હવે એ જે સ્વસંવેદન આનંદ છે એની પ્રૂફ બહુ મોટી છે બસ, કેમકે એ વસ્તુ સમજાય એવી નથી. અંદરમાં જે આનંદનું વેદન આવે, એક માણસને અંદરમાં આનંદ થતો હોય કેમ ખબર પડે? સ્વસંવેદન થતું હોય, જ્ઞાન જ્ઞાનને વેદે છે, એવું જે સ્વસંવેદન છે કે અમને તાળ તડકો કઈ ખબર પડતી નથી, તાળ તડકાની અમને ખબર પડતી નથી. દિગંબર પણ એ જંગલમાં રહીએ છે, મકાનના આશ્રયમાં રહેતા નથી, ઉપાશ્રયમાં. કે જંગલના જે પ્રાણીઓ હોય છે એ પણ ત્રાસી જાય, કે ક્યાં જે લઈને આશરો લેવા જાવ. તાડમાં વનસ્પતિ બળી જાય એવી ઠંડી પડે, ગરમીમાં વનસ્પતિ જેટલી ન બળે એટલી ઠંડીમાં બળે. કેમકે ગરમીમાં નીચેથી પાણી મળે એટલે તો પાંગરે, લીલું છમ થઈ જાય. આ લીમડા છે ને, મોટા મોટા લીમડા ઉનાળામાં જેને ખોર આવે, ઉનાળામાં ફાલે ફૂલે, માથું ફાટે એવો તડકો હોય ત્યારે લીલા છમ જેવા હોય, અને છાંયડામાં શીતળતા આવી જાય. આવે કુદરતની વ્યવસ્થા છે. તો પછી અમારો આનંદ ને સ્વસંવેદન એવું છે કે આનંદમાં અમે એટલા બધા મસ્ત છીએ કે બહારમાં કેટલી ઠંડી પડે છે, કેટલી ગરમી પડે છે અમને ખબર રહેતી નથી, એવું પ્રચુર સ્વસંવેદન છે. એટલે આત્મશાંતિમાં એ ડૂબેલા રહીએ છીએ. મુનિઓ, સાચા મુનિઓ, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા, એ આનંદમાં, સ્વસંવેદનમાં, શાંતિના વેદનમાં મસ્ત હોય છે. એટલા મસ્ત હોય છે કે એના દર્શન કરનારને શાંતિ ઉપજે, જેમ લીમડાના છાયામાં શીતળતા છે એમ એ મુનિરાજના દર્શન કરે તો પણ એને એની શાંતિના ની અસર આવે છે. હિંસક પ્રાણીઓ બેસી જાય એની પાસે શાંત. હરિયંત ભગવાનને તો અનંતી શાંતિ પ્રગટ થઈ છે, મુનિઓ કરતા પણ અનંત શાંતિ પ્રગટ થઈ છે. ચાર ચતુષ્ટય થયા ને, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ. એ અનંત સુખ છે એ મુનિ દશા કરતા આનંદ ગણો છે. તો એમના સમોસરણમાં તો એટલી બધી શાંતિ વ્યાપેલી હોય છે કે એક જ કુંડામાં ગાય પણ પાણી પીએ ને સિંહ પણ પાણી પીએ. આપણે ભાવનગરના મંદિરમાં હરિયંત ભગવાનની નીચે ચિત્ર દોર્યું છે, એક જ કુંડામાં બે નું મોઢું છે સામે સામો. જે કુંડામાં સિંહ પાણી પીતો હોય એ કુંડામાં આવીને ગાય પાણી પીએ, સિંહને અશાંતિ ન થાય, એ અહીંયા તું ક્યાં પાણી પીવા. સર્પને નોળિયા છે જાતિ વેરો છે, એકબીજાને ભાડે એટલે ખાવા બટકા ભરવા માંડે. સમોસરામાં સ્વરૂપ ને નોળિયા હોય પ્રેમથી એકબીજાની રમત કરે, ખેલ કરે, આમ કૂદે ને આમ કૂદે, આમે આમે હા ભટકા ન કરે. કોઈ સ્વરૂપ છે ક્રોધ પ્રકૃતિ વાળો છે, નોળિયાને ભાડે એટલે ડંખ મારે, નોળિયો પણ એને મૂકે નહીં, સર્પ ને મૂકે નહીં. પણ સમોસરણમાં બે ક્રીડા કરે, ખેલ કરે, કેમ કે ભગવાનની શાંતિ એટલી બધી પ્રસરે છે, અનંત શાંતિ છે ને, એવી શાંતિ સમોસરણમાં આવે છે. તો અહીંયા આચાર્યશ્રી કહે છે કે મારા વૈભવનો જન્મ આનંદથી ઉત્પન્ન થયેલો છે, પ્રચુર સંવેદનથી ઉત્પન્ન થયેલો છે અને નિરંતર વેદાય છે, આસ્વાદમાં નિરંતર આવે છે, ક્યારેક આવે છે ને ક્યારેક ચાલ્યો જાય છે, ક્યારેક આવે છે ને ક્યારેક ચાલ્યો જાય છે, એવું નથી, ધારાવાહી પ્રચુર વેદન એનું વર્તે છે. એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વૈભવ છે તે સમસ્ત વૈભવથી હું દર્શાવું છું આ શાસ્ત્રની અંદર. આવા મારા સમસ્ત વૈભવથી એટલે મારા આત્માના અનુભવના, આનંદના અનુભવના વૈભવથી આ શાસ્ત્ર હું લખું છું. જંગલમાં શાસ્ત્રો લખે તો લખવાના સાધનને કલમ હોય તો સાય ન હોય, સાય હોય તો કલમ ન હોય, કેવી રીતે કરે? પણ તાડપત્ર ઉપર લખે છે, તાડપત્ર ઉપર કાંટો હોય ને, કાંટા, બાવળના કાંટા, એ કાંટાથી લખે એટલે અંદર ખોદાઈ જાય, કાર્વિંગ થઈ જાય, હજારો વર્ષ સુધી જાય નહીં એમનું લખે, કાગળ ફાટી જાય, તાડપત્ર ફાટે ને, ડ્યુરેબિલિટી તાડપત્રની કાગળ કરતાં ઘણી વધારે છે, 50 ગણી 100 ગણી વધારે હશે. આપણા મકાનનો દસ્તાવેજનો કાગળ બોન્ડ પેપર કહેવાય છે, એ 200 વર્ષે ખલાસ થઈ જાય, એની આયુષ 200 વર્ષનું છે. 2000 વર્ષ પહેલા કુંકુંદાચાર્યના લખેલા શાસ્ત્રો મૂળ બિદરીમાં આજે પડેલા છે, સટખંડાગમને બધા આજે મોજૂદ છે, વાંચી શકો તમારી રીતે, એવી રીતે મોજૂદ છે, બહુ ટકાઉ વસ્તુ છે અને એવી રીતે એ લોકો લખે છે. ને એમ કહેવાય છે, ઉપમા એવી રીતે અપાય છે કે એ જે આગમો લખાણા છે એ આનંદમાં કલમ બોળીને, અનુભવની કલમ અનુભવમાં બોળી બોળીને એ કલમથી લખેલા છે શાસ્ત્રો, એવી અનુભવ સિદ્ધ વાણી છે બધી. એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વૈભવ છે તે સમસ્ત વૈભવથી દર્શાવું છું. જો દર્શાવું તમને, એમ કે છે કે જો હું તમને દર્શાવું તો સ્વયમેવ એટલે પોતાની મેળે જ પોતાના અનુભવથી, અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરીને પ્રમાણ કરવું, તમે માન્ય કરજો મારી વાતને, સ્વીકારજો. પણ કેવી રીતે? પરીક્ષા કરીને. અંધશ્રદ્ધાથી મારી વાત માનશો નહીં એમ કે છે, આપણા ગુરુ છે માટે કે એટલે માની લેવું એમ નહીં, પરીક્ષા કરજો મારી વાતને. પ્રકાશમાં એટલે તો જે છપાય છે એ તો પ્રકાશ, પ્રકાશ ને સમાજમાં કેવી રીતે આવ્યા, એમાં શું થયું કે ઘણા વર્ષ સુધી તો પ્રેસની વ્યવસ્થા નહોતી, છાપખાનાની વ્યવસ્થા નહોતી આ દેશમાં, પ્રિન્ટિંગ પ્રેસની વ્યવસ્થા નહોતી, એટલે દક્ષિણની અંદર આ બધો સંગ્રહ છે, કર્ણાટક અને તામિલનાડુ બે પ્રાંતની અંદર આ શાસ્ત્રોનો ઘણો સંગ્રહ છે. ત્યાં જે જૈનો છે, દિગંબર જૈનો છે, ત્યાં દિગંબર જૈનોની વસ્તી વધારે છે. આખા કેટલા ગામડાના ગામડા દિગંબર જૈનો છે. અમે મદ્રાસથી નીચે લગભગ 100-125 માઇલ સુધી એકવાર ટેક્સી લઈને ગયા હતા. સવારે 5 વાગે નીકળ્યા, રાત્રે 12 વાગે ઘરે પાછા આવ્યા. લગભગ 100-125 માઇલ દક્ષિણમાં ગયા હતા. નાના નાના ગામમાં 50-100 ખોરડાનું ગામ હોય, મંદિર એવડું મોટું હોય કે ગામની વસ્તી કરતા મૂર્તિઓની વસ્તી અંદર વધારે હોય. 200-400 પ્રતિમાઓ હોય. કેટલી? વેદીમાં રાખવાની જગ્યા ન હોય, નીચે વેદીને નીચે મૂકી હોય. સેંકડો પ્રતિમા, એટલે તો ગામમાં વસ્તી ન હોય. મોટા મંદિરો હોય, શિખર આખું ઉડી ગયું હોય, છત રહી હોય, ખાલી શિખરનું હોય, કોઈ મેન્ટેનન્સ નહીં. ગરીબ પ્રજા. આમ તો આપણો તીર્થ સુરક્ષા ટ્રસ્ટ છે ને, એમાંથી ત્યાં દાન આપ્યું હતું રિનોવેશન માટે. એટલે તીર્થ સંરક્ષણનો ટ્રસ્ટ છે કે જે મંદિરો હોય એને જરૂરિયાત હોય ત્યાં પૈસા આપવા અને એને મેન્ટેનન્સ મેન્ટેન કરે મંદિરને. ક્યાં કેટલું કામ થયું છે જોવાનો પણ એમાં હેતુ હતો. પૈસા તો આપણે મોકલાવી દીધા. કામ ચાલે છે, નથી ચાલ્યું, ચાલ્યું છે, નથી ચાલ્યું, રિપેરિંગ થયું છે, નથી થયું. પણ એવા ગામને એવા મંદિરો જોયા. અને શાસ્ત્રો તો ઘરે ઘરે છે. ત્યાં એવી પદ્ધતિ છે, જેઠ સુદ પાંચમ શ્રુત પંચમી કહેવાય છે. જ્ઞાન પંચમી તો અથવા શ્રુત પંચમી બે નામથી બોલાય છે. એ પાંચમને દિવસે એ લોકો મોટો ઉત્સવ કરે. ઉત્સવની અંદર શાસ્ત્રો જે હોય એને બિરાજમાન કરીને એની પૂજા કરે. અને તે દિવસે ઘણા લોકો નિયમ લે, વ્રત લે કે આવતી શ્રુત પંચમી સુધીમાં આ શાસ્ત્રોને હું નકલ કરીશ. તો તાળપત્ર ત્યાં ઘણા મળે છે, કારણ કે ત્યાં તાળીઓ ઘણી થાય છે. એ તાળપત્ર એ લોકો લઈ અને એના ઉપર લખવાના. અત્યારે તો વ્યવસ્થિત એના ખીતા જેવા સાધન છે, અણીવાળા લોખંડના, એનાથી લખે. પહેલાં કાંટાથી લખતા મુનિઓ જંગલમાં. તો આ લોકો લાંબા કલમ જેવા હોય છે અને આગળ શાર્પ લોખંડનો સુયા જેવો, સુયા સુયાને જે અણી હોય ને એવી રીતે લાંબો સુયા જેવો હોય છે. પાછળથી જરા પકડાયો એનાથી ખુદી ખુદીને લખે છે. દર શ્રુત પંચમીએ દરેકના ઘરમાં એવી રીતે શાસ્ત્રો લખાય અને ઘરે ઘરે શાસ્ત્રનો ઢગલા છે. નકલ કરી લે, ઓરિજિનલ શાસ્ત્રો પરથી નકલ કરી લે. એવી રીતે એ શાસ્ત્રોની નકલો અને સંખ્યાઓ વધતી ચાલે. આજે પણ ત્યાં હજારો શાસ્ત્રો એવી રીતે છે, ઘરે ઘરે સેંકડો શાસ્ત્રો. ગરીબમાં ગરીબ માણસનું ઝૂંપડા જેવું ઘર હોય પણ એના ઘરમાં 150 શાસ્ત્રો આત્મા લખેલા મળે. કેમ કે એના પૂર્વજો બધા લખતા આવ્યા. અને શાસ્ત્ર તો સાચવવું પડે, ગમે ત્યાં નાખી ન દે, એટલે એ ભેગા થતા જાય. પછી જેમ જેમ પ્રેસની વ્યવસ્થા થઈ એમ એનું પ્રકાશન થવા માંડ્યું સારી રીતે. પણ મૂળ એવી રીતે પરંપરા ચાલી આવીને શાસ્ત્રો ટકી ગયા. કર્ણાટકમાં પણ ધારવાડ જિલ્લામાં તો શાસ્ત્રોની ખાણ કહેવાય છે. જૂના શાસ્ત્રોની ખાણનો જિલ્લો કહેવાય છે. ગોલ્ડન માઇન ઓફ મેનુસ્ક્રિપ્ટ એમ કહે છે. એટલા શાસ્ત્રો ઘરે ઘરે ત્યાં છે ગામડામાં. ત્યાં લિપિ છે એ કન્નડ ભાષાની લિપિ છે અને ભાષા પણ કન્નડ છે, લિપિ પણ કન્નડ છે. કોઈક શાસ્ત્રો માગધીને સંસ્કૃતમાં છે પણ કન્નડ લિપિમાં લખાયેલા છે, કોઈ કન્નડ ભાષામાં લખાયેલા છે, કોઈ કન્નડ લિપિમાં સંસ્કૃત માગધી પણ લખાયેલું છે. જેમ આપણે નામ અંગ્રેજીમાં લખીએ તો એની લિપિ અંગ્રેજી હોય, નામ આપણું હોય, એવી રીતે લખીએ છીએ કે નથી લખતા. પ્રોપર નેમ હોય આપણે બોરીવલી પરંપરાનું નામ છે, તો પછી આપણે અંગ્રેજીમાં બી ઓ આર આઈ બી એલ આઈ લખીએ છીએ. એવી રીતે લિપિ કન્નડ અને ભાષા શબ્દો છે એ સંસ્કૃત માધ્યમમાં પણ છે. એવી રીતે પણ થોડું કેટલું રિસર્ચ કરેલું ને એટલું બધું ખ્યાલ છે શાસ્ત્રનો. તો કહે છે કે હું તમને જે દેખાડું એ તમે તમારા અનુભવથી પ્રત્યક્ષ કરીને એ પ્રકારે પરીક્ષા કરીને પ્રમાણ કરજો. એમાં શું કહેવું છે કે મારો જે નિજ વૈભવ છે એમાં અનુભવની પ્રધાનતા છે. સ્વસંવેદન શું છે? આત્માનુભવ છે. આનંદ શું છે? આત્માનો અનુભવ છે. અને એ વાત હું કરીશ, મને તો એનો મહિમા છે. મને કે દુનિયાના પદાર્થોનો તો મહિમા છે નહીં, કે સોનાના દાગીના આવા હોય ને હીરાના દાગીના આવા હોય એવું તો કંઈ કહેવાનું નથી. આત્માની હું વાત કરીશ, આત્માના વૈભવની વાત કરીશ, એ મારા અનુભવથી કરીશ. તમે પણ એવો અનુભવ કરીને પ્રત્યક્ષ કરજો, એ રીતે મારા વારી વાતની પરીક્ષા કરજો, અને એ પરીક્ષાથી તમે વાતને સ્વીકાર કરજો, માન્ય કરજો, પ્રમાણ કરજો. આવી એમણે આજ્ઞા આપેલી છે, આચાર્યશ્રી આવી આજ્ઞા આપેલી છે. એના બદલે આપણે ખાલી વાંચીને માની લઈએ તો એમની આજ્ઞા અનુસાર માનતા નથી. થયું કે ન થયું? એમણે તો જો સ્પષ્ટ કીધું છે શું, કિંતુ યદિ દર્શે એમ તદા, સંસ્કૃતમાં એમના શબ્દો શું છે, સ્વયમેવ એટલે તમારી પોતાની મેળે ઇન્ડિપેન્ડન્ટલી, સ્વાનુભવ પ્રત્યક્ષેણ સ્વાનુભવ પ્રત્યક્ષથી, પરીક્ષ્ય પરીક્ષા કરીને, પ્રમાણી કર્તવ્યમ પ્રમાણ કરજો, પ્રમાણ કરવા લાયક આ રીતે છે, આમ તમારે પ્રમાણ કરવાનું છે, માન્ય કરવાનું છે. પ્રમાણ કરવું એટલે માણ એટલે માન્ય કરવું, પ્રમાણ એટલે વિશેષ કરીને સારી રીતે માન્ય કરવું. કેવી રીતે માન્ય કરવું? અનુભવ કરીને, મારી અનુભવની વાત અનુભવ કરીને માન્ય કરજો એમ કહે છે. જો ક્યાંય અક્ષર માત્રા અલંકાર યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાવ તો કદાચ આમ આવી ભૂલ કદાચ થઈ જાય મારાથી, શું કોઈ ઉપમા આપવામાં, અલંકાર કરવામાં, કોઈ માત્રા જોડવામાં, શ્લોક લખવો, એમાં કવિ કવિત્વનો વિષય છે ને, કોઈ શબ્દમાં ફેર પડી ગયો હોય, અક્ષરમાં ફેર પડ્યો હોય, એ પ્રકરણોમાં ચૂકી જાવ તો દોષ ગ્રહણ કરવામાં સાવધાન ન થવું. તમને ખ્યાલ આવી જશે કે આજે એ ભૂલ કરી લાગે છે, પણ એમાં તમારે સાવધાન ન થવું. ક્યાં સાવધાન થવું? હું જે કહેવા માગું છું એ વાચ્યમાં સાવધાન થજો, શબ્દમાં સાવધાન નહીં થતા, એટલે એની મુખ્યતા નહીં કરતા તમે. એ એટલા માટે કહ્યું કે કોઈ એવા બુદ્ધિવાળાને કોઈ વાત ખ્યાલમાં આવી જાય કે આ પ્રકારની આમાં ભૂલ છે, જો એની એને મુખ્યતા થાય તો જે કહેવા માંગે છે એ નહીં સમજાય, અને કહેવા માંગે છે એ સમજવાની મુખ્યતા થશે તો આવી ભૂલ હશે એ ગૌણ થઈ જશે. ખ્યાલ આવશે તો પણ ગૌણ થઈ જશે, મુખ્યતા નહીં થાય. એવી પરિસ્થિતિ હોવાથી સૂચના આપી છે કે આવી ભૂલ તમે નહીં કરતા. એ પ્રકરણોમાં સાવધાન નથી. શાસ્ત્ર સમુદ્રના પ્રકરણ બહુ છે, શાસ્ત્ર તો સમુદ્ર જેવો વિષય છે, એમાં ઘણા પ્રકરણો છે, ઘણા વિષયો હોય છે. શું માટે અહીં સ્વસંવેદન રૂપ અર્થ પ્રધાન છે. આ જે શાસ્ત્ર છે, સમયસાર શાસ્ત્ર છે, એ તો આત્માના અનુભવની પ્રધાનતા વાળું શાસ્ત્ર છે. અહીંયા બીજી વાત તમે લીધા નહીં, તેથી અર્થની પરીક્ષા કરવી, અનુભવથી પોતે અનુભવ કરીને એ અર્થની પરીક્ષા કરવી. વાત બહુ સરસ કરી છે એમણે. શાસ્ત્ર કઈ રીતે ઉપાસવું, વાંચવું એમ નહીં, શાસ્ત્ર ની ઉપાસના કઈ રીતે કરવી? તો કે મોક્ષ માર્ગ છે એ અનુભવ પ્રધાન છે, આત્મા છે એ પણ સ્વાનુભૂતિ સ્વરૂપ છે. કેવો છે? સ્વાનુભૂતિ સ્વરૂપ છે આત્મા. મોક્ષ માર્ગ પણ સ્વાનુભૂતિ પ્રધાન છે. તો એને સમજવા માટેના જે આગમ છે એમાં પણ એને અનુભવની પોતાને પ્રધાનતા હોવી જોઈએ. અનુભવની પ્રધાનતા હોય તો જ એ અનુભવની પ્રધાનતા વાળી વાતો સમજાય, નહીતર ન સમજાય. માટે એ સૂચના કરી અમે, એટલા માટે આપણે મુમુક્ષુની ભૂમિકામાં વેદનાથી લઈને બધા અનુભવ પ્રધાનતા વાળા સ્ટેજ લીધા છે. મુમુક્ષુતાની સ્ટેજ છે મોક્ષ માર્ગને પહોંચવા માટેના, એની આખી યોજના છે. એ યોજનામાં અનુભવની જ પ્રધાનતા છે, વેદનની પ્રધાનતા છે. પહેલા સ્ટેજમાં વેદન પ્રધાનતા છે, ત્યાંથી બધા સ્ટેજમાં અનુભવની પ્રધાનતા છે. એટલે આત્માનુભવ રૂપ જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગ પામવા માટે અનુભવ પદ્ધતિ જેમાં મુખ્ય હોય એવી કાર્ય પદ્ધતિ હોવી જોઈએ, તો જ પહોંચાય. નહીતર એ અનુભવના માર્ગ સુધી પહોંચાય. અને એનો સંકેત એમણે અહીંયા કર્યો, વાચકને આજ્ઞા કરી કે તું તારા અનુભવથી પરીક્ષા કરીને પ્રમાણ કરજે. એમને એમ તું તર્ક લડાવીને પ્રમાણ કરતો શંકા કોને કહેવાય આપણે વિચારીએ. શંકા એને કહેવાય અવિશ્વાસથી જેનો જન્મ થાય. એને તમારી વાતમાં મને શંકા છે એમ જયારે હું કહું ત્યારે એનો અર્થ શું થાય? વિશ્વાસ નથી. પહેલી તો વાત, પરીક્ષા કરવામાં આશંકા છે, શંકા નથી. શું છે આશંકા? આશંકા એટલે શું? કે તમે કહો છો તે સત્ય છે, મને તમારી વાતમાં અને તમારા અનુભવમાં વિશ્વાસ છે, પણ મને હજી એટલી વાત સમજાતી નથી, માટે મારો પ્રશ્ન ઉઠ્યો છે, એનું નામ આશંકા છે. શંકા જુદી વાત છે ને આશંકા જુદી વાત છે. શંકા ન કરાય, આશંકા કરવાની છૂટ છે. 100 પ્રશ્નો નહીં 125 પ્રશ્નો પૂછો, એનો વાંધો નથી, પણ આશંકાથી શંકાથી નહીં. એમ છે એક વાત. બીજું, કોરીપાટીનો અર્થ શું છે? કે પહેલા પોતે જે સમજ્યો છે એ પકડ રાખવી, એનું નામ પૂર્વગ્રહ છે. તો કે પહેલાની તારી સમજણ મૂકી દે, એમ એનો અર્થ છે. કોરીપાટી થવાનો અર્થ શું છે? કે પહેલાની તારી સમજણ મૂકી દેજે. તો આ નવેસરથી સમજવાનો, મધ્યસ્થ થઈને સમજવાનો તો અભિગમ રાખજે. એનું નામ ક્લીન સ્લેટ છે. એનું નામ ક્લીન સ્લેટ છે. ક્લીન સ્લેટ કોને કહેવાય? પણ જિજ્ઞાસાથી, આશંકાથી પૂછીને પોતાના અનુભવ સુધી પહોંચવો અને એવી અનુભવની પરીક્ષા કરવી, એ તો એમની આજ્ઞા છે. ગુરુની વાતને સ્વીકારવાની પણ એક પદ્ધતિ છે, ખાસ પદ્ધતિ છે. એને એમણે અહીંયા સૂચના કરી છે કે વાત અમારી અનુભવની આવશે, તું એને અનુભવમાં લઈને માન્ય કરજે. અને અનુભવમાં લેવાનું લઈને માન્ય કરવું હશે ત્યારે તારે અનુભવ કરવાનો તારે પ્રયત્ન પુરુષાર્થ કરવો પડશે. એ રીતે તું આગળ વધજે, બીજી રીતે આગળ નહીં વધતો એમ કે છે. નહીતર ક્યાંક ભૂલો પડી દઈશ, શંકાનું સ્થાન નહીં ભૂલી, ન સમજાય એની આશંકા કરવાની પૂરેપૂરી છૂટ છે, એમાં કોઈ જાતનો વાંધો નથી. ને પોતે ઘણા પ્રશ્નો ઉઠાવીને જવાબ આપ્યા છે, કેવો છે મારો વૈભવ, કેવો છે મારો વૈભવ એમ કરીને પ્રશ્નો ઉઠાવ્યા છે. એ પાંચમી ગાથાની ટીકા અહીંયા સમાપ્ત થાય છે. પછી એના ઉપર સાદી ભાષામાં પંડિત જયચંદ્રજીએ ભાવાર્થ લખ્યો છે, એ આપણે કાલે લઈશું. પછી આગળની છઠ્ઠી ગાથાને એમ ક્રમથી સ્વાધ્યાય લઈશું સમયસર.